એકત્રના શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના ઇતિહાસના એક એવા ખૂણામાં નજર કરવાના છીએ જ્યાં એમ કહીએ કે સામાન્ય રીતે ઓછું અજવાળું પહોંચે છે. આપણી પાસે વિજયરાય વૈદ્ય લિખિત ગુજરાતી સાહિત્યની રૂપરેખા પુસ્તકનો એક મહત્વનો અંશ છે અને એ અંશ 17મી સદીના કેટલાક ગૌણ કહેવાતા કવિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મોટે ભાગે તો આપણે અખો, પ્રેમાનંદ જેવા મોટા નામોની ચર્ચા સાંભળી છે, પણ શું એ સમયનું સાહિત્ય ફક્ત આ જ મહાનુભાવોથી બન્યું હતું? ચાલો વૈદ્યજીના આલેખનના આધારે આ ઓછા જાણીતા પણ મહત્વના રચનાકારો અને તેમના પ્રદાનને સમજવાનો પ્રયાસ કરીએ. જોઈએ કે આપણા સાહિત્યિક વારસામાં એમનો શું ફાળો છે.
બિલકુલ. અને આ લેખ છે ને એ આપણને યાદ અપાવે છે કે સાહિત્યનો ઇતિહાસ માત્ર ગંગા યમુના જેવી મુખ્ય નદીઓથી જ નથી બનતો. એમાં અનેક નાની નાની સરિતાઓ, ઝરણાઓ પણ ભળે છે અને એ બધા મળીને જ સમગ્ર પ્રવાહને સમૃદ્ધ બનાવે છે. વૈદ્યજી અહીં લગભગ 250 વર્ષના લાંબા પટ પર પથરાયેલા એટલે કે 17મી, 18મી અને 19મી સદીના પૂર્વાર્ધ સુધીના કેટલાક ઉપકવિઓની વાત કરે છે. એ મજાકમાં કહે છે કે એમની સંખ્યા કદાચ 250 કોડીથી ઓછી નહીં હોય.
250 કોડી, એ તો ઘણી મોટી સંખ્યા કહેવાય.
હા, પણ એમાંથી જેમના કાર્યોએ ખરેખર સાહિત્યના વિકાસમાં સક્રિય ફાળો આપ્યો છે ને તેવા કેટલાકનો પરિચય તેઓ કરાવે છે.
તો આ વિશાળ સમૂહમાંથી વૈદ્યજી કોની વાતથી શરૂઆત કરે છે? કોણ છે આ પ્રવાહના પહેલા જાણીતા ચહેરા?
વૈદ્યજી સૌથી પહેલા મુકુંદ ગુગલીનો ઉલ્લેખ કરે છે. એ લગભગ 1665 આસપાસ વિદ્યમાન હતા દ્વારકાના વતની, અને નોંધપાત્ર વાત એ છે કે તેઓ હિન્દી ભાષાના પણ સારા જાણકાર હતા.
ઓ, હિન્દીના પણ?
હા, એમની મુખ્ય કૃતિ ભક્તમાલ છે. એમાં એમણે કબીર અને ગોરખનાથ જેવા અખિલ ભારતીય સંતો કહી શકાય એમના ચરિત્રો સરળ અને સુવાચ્ય શૈલીમાં રજૂ કર્યા છે. આના પરથી ખ્યાલ આવે છે કે તે સમયે ગુજરાત માત્ર સ્થાનિક પરંપરાઓથી જ નહીં પણ વ્યાપક ભારતીય સંત સાહિત્ય અને વિચારધારા સાથે પણ જોડાયેલું હતું.
એટલે ભક્તિ આંદોલનનો પ્રભાવ સ્પષ્ટ દેખાય છે. પછી મોરારી અને તેમનો ઈશ્વર વિવાહ. વૈદ્યજીના વર્ણન મુજબ તો આમાં શિવજી દિગંબર વેશે વૃદ્ધ બની પાછા બળદ પર બેસીને પાર્વતીને પરણવા જાય છે અને સાસુ મેનાજીને ભડકાવી દે છે. આ વર્ણન તો કોઈ ગંભીર પૌરાણિક કથા કરતાં જરા લોકકથા જેવું થોડું રમૂજી નથી લાગતું?
હા, બરાબર. એ રમૂજ જ એની વિશિષ્ટતા છે. વૈદ્યજી પણ નોંધે છે કે આ કાવ્યમાં ભોળા શંભુનું પાત્રાલેખન રમૂજ ઉપજાવે તેવું છે. પૌરાણિક કથા વસ્તુને આવી રીતે હળવી લોકરંજક શૈલીમાં રજૂ કરવી એ મધ્યકાલીન સાહિત્યની એક ધારા હતી. એનાથી એ સામાન્ય લોકો સુધી પહોંચતું હતું. આ જ શૈવ પરંપરામાં શ્રીધર સ્વામીએ ગૌરીચરિત્ર લખ્યું જેમાં શિવ અને ભીલડીનો જાણીતો પ્રસંગ છે.
પેલો અર્જુનવાળો?
હા, એ જ. આ બંને કાવ્યો દર્શાવે છે કે શિવ કથાઓ તે સમયે લોકપ્રિય હતી અને કવિઓ તેને પોતાના કાવ્ય સ્વરૂપમાં ઢાળી રહ્યા હતા.
એટલે એક તરફ આ ભક્તિ અને પૌરાણિક કથાઓ ચાલી રહી હતી, પણ હવે વાત આવે છે એવા કવિઓની જેમને ઘણીવાર અખા ભગત સાથે જોડવામાં આવે છે, નરહરિ, ગોપાળ અને બોટિયા. વૈદ્યજી આ જોડાણ વિશે શું કહે છે? શું તેઓ ખરેખર અખાના સમકાલીન કે ગુરુભાઈ હતા? આ કડી કેટલી મજબૂત છે?
જો વૈદ્યજી આ બાબતે ખૂબ સાવચેત છે. તેઓ સ્પષ્ટપણે નોંધે છે કે આ ત્રણેય કવિઓ અખાના ગુરુભાઈ કે સહાધ્યાયી હતા એ વાત સાચી હોવા કરતાં શંકાસ્પદ વધુ છે.
ઓ, એટલે ખાતરીપૂર્વક ન કહી શકાય?
બિલકુલ. તેઓ તો કેશવરામ કા શાસ્ત્રીના સંશોધન ગ્રંથ કવિચરિતનો આધાર પણ ટાંકે છે. એ સૂચવે છે કે આ જોડાણ કદાચ પાછળથીનો કલ્પવામાં આવ્યો હોય. પણ ભલે આ કડીની સત્યતા પર પ્રશ્નાર્થ હોય, આ કવિઓનું સ્વતંત્ર સાહિત્યિક મહત્વ ઓછું નથી. એમાં વડોદરાના નરહરિ, જે 1621 આસપાસ હયાત હતા, એમણે તો લગભગ 12 જેટલી કૃતિઓ રચી હોવાનું મનાય છે, પ્રગટ અને અપ્રગટ બંને.
12 કૃતિઓ એ સમય પ્રમાણે તો ઘણું મોટું સર્જન કહેવાય. આમાંની કોઈ એવી કૃતિ છે જે ખરેખર ખાસ હોય, જેણે ઇતિહાસ પર છાપ છોડી હોય?
હા, અહીંયા જ એક અત્યંત મહત્વની વાત સામે આવે છે. નરહરિની ભગવદ્ ગીતા એ ગુજરાતી ભાષામાં થયેલો સૌ પ્રથમ સંપૂર્ણ ગીતાનો અનુવાદ મનાય છે.
શું વાત કરો છો? પહેલો સંપૂર્ણ અનુવાદ?
હા, અને વૈદ્યજી આ કૃતિને માત્ર એક ભાષાંતર તરીકે નથી જોતા, એને એક આદરપાત્ર ધર્મગ્રંથ તરીકે મૂલવે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે આ કોઈ સામાન્ય અનુવાદ નથી, પણ એક તત્વજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા કવિએ મૂળ સંસ્કૃત ગ્રંથના મર્મને પ્રેમ અને નિષ્ઠાપૂર્વક સમજીને પોતાની માતૃભાષામાં ઉતારવાનો સ્તુત્ય પ્રયાસ છે. આ માત્ર શબ્દશ અનુવાદ નથી, પણ ભાવ અને તત્વજ્ઞાનને ગુજરાતી વાતાવરણમાં જીવંત કરવાનો પ્રયાસ છે.
આ ગહન દાર્શનિક ગ્રંથનો આવો સમર્પિત અને સંપૂર્ણ અનુવાદ, અને એ પણ 17મી સદીની શરૂઆતમાં, એ બાબત એ સમયની બૌદ્ધિક જાગૃતિ અને ભાષાકીય ક્ષમતા બંનેનો પુરાવો આપે છે. એનો અર્થ એ થયો કે માત્ર આખ્યાનો દ્વારા જ નહીં, પણ ફિલોસોફીના સ્તરે પણ સંસ્કૃત જ્ઞાનને ગુજરાતીમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા હતા. ગોપાળ વિશે વૈદ્યજી શું નોંધે છે?
ગોપાળ, જેઓ 1650 આસપાસ વિદ્યમાન હતા, એ મૂળ સુરતના વતની હતા અને શૈવ ધર્મ પાળતા હતા. તેમણે અમદાવાદ આલીને ગોપાળ ગીતા નામે વેદાંત વિષયક કૃતિ રચી. આ કૃતિ દર્શાવે છે કે તે સમયે શુદ્ધ જ્ઞાનમાર્ગી વૈદાંતિક વિચારધારા પણ ગુજરાતમાં પ્રચલિત હતી અને એના પર કાવ્યરચનાઓ થતી હતી. વૈદ્યજી ખાસ કરીને તેના ત્રીજા કડવાનો ઉલ્લેખ કરીને કહે છે કે તેમાં કવિત્વનો ઝળકાટ જોવા મળે છે.
એટલે માત્ર શુષ્ક તત્વજ્ઞાન નહીં, કાવ્યતત્વ પણ હતું.
હા, કાવ્યાત્મક સૌંદર્ય અને અભિવ્યક્તિની ચમક પણ હતી.
અને ત્રીજા કવિ બુટિયા, એમના વિશે શું માહિતી છે?
બુટિયા વિશે સરખામણીમાં ઓછી વિગતો છે, પણ તેઓ પણ લગભગ એ જ સમયગાળામાં, એટલે 17મી સદીના મધ્યભાગમાં થયા હોવાનું અનુમાન છે. એમણે પણ નરહરિ અને ગોપાળની જેમ જ જ્ઞાનમાર્ગી પરંપરાને અનુસરીને કેવલા દ્વૈતની ફિલોસોફી છે ને,
હા, અદ્વૈત વેદાંત
જેવી, હા બરાબર, એની જ એક શાખા જે આત્મા અને બ્રહ્મની સંપૂર્ણ એકતા પર ભાર મૂકે છે, એની છાયા ધરાવતા કેટલાક છૂટક પદો રચ્યા છે. એમનું કાર્ય કદાચ નરહરિ કે ગોપાળ જેટલું વિસ્તૃત કે પ્રભાવશાળી ન હોય, પણ એ પણ એ જ દાર્શનિક પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે. અહીં એક અત્યંત ધ્યાન આપવા જેવી બાબત એ છે કે વૈદ્યજી આ કવિઓને નરહરિ, ગોપાળ, બુટિયા અને ભવિષ્યમાં જેમની વાત આવશે એ ધીરા અને ભોજા જેવા કવિઓને એક અલગ વર્ગમાં મૂકે છે, જ્ઞાનાશ્રયી કવિઓ.
જ્ઞાનાશ્રયી કવિઓ,
હા, આ વર્ગીકરણ બહુ મહત્વનું છે, કારણ કે તે આપણને એ સમજવામાં મદદ કરે છે કે 17મી સદીનું સાહિત્ય ફક્ત ભક્તિરસથી છલોછલ નહોતું. એક તરફ પ્રેમલક્ષણા ભક્તિનો પ્રવાહ હતો, જેનું પ્રતિનિધિત્વ નરસિંહ, મીરાન અને પછીથી પ્રેમાનંદ જેવા કવિઓ કરે, તો બીજી તરફ આ જ્ઞાનાશ્રયી કવિઓ હતા જે જ્ઞાન, આત્મચિંતન, વૈરાગ્ય, અદ્વૈત વેદાંત આવા ગહન દાર્શનિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરતા હતા. આ વૈદ્યજીનું નિરીક્ષણ એ સમયના સાહિત્યિક અને વૈચારિક વૈવિધ્યને ઉજાગર કરે છે.
સમજાયું. એટલે કે ભક્તિ અને જ્ઞાન આ બંને મુખ્ય ધારાઓ 17મી સદીમાં સમાનાંતર રીતે વહી રહી હતી અને સાહિત્યને સમૃદ્ધ કરી રહી હતી. શું વૈદ્યજી એવો કોઈ સંકેત આપે છે કે આ બંને ધારાઓ વચ્ચે કોઈ સંઘર્ષ હતો, કે પછી તેઓ એકબીજાની પૂરક ગણાતી હતી?
વૈદ્યજી સીધો સંઘર્ષનો ઉલ્લેખ નથી કરતા, પણ તેઓ આ બંને પ્રવાહોને અલગ પાડીને તેમની લાક્ષણિકતાઓ સ્પષ્ટ કરે છે. કદાચ એમ કહી શકાય કે એ સમયના સમાજ અને સાહિત્યમાં બંને માટે સ્થાન હતું.
બરાબર. હવે જો આપણે એ સમયના સૌથી મોટા સાહિત્યિક વટવૃક્ષ એટલે કે પ્રેમાનંદ તરફ નજર કરીએ, તો સ્વાભાવિક છે કે એમની આસપાસ પણ એક શિષ્ય મંડળ વિકસ્યું હોય. આ મંડળ વિશે વૈદ્યજી શું માહિતી આપે છે?
હા, વૈદ્યજી નોંધે છે કે પ્રેમાનંદને એક સમયે એક સારું એવું શિષ્ય મંડળ હતું, જો કે કાળક્રમે તે કદાચ વિખરાઈ ગયું અથવા તેનું મહત્વ ઘટ્યું હોય. આ મંડળમાં 8-9 સભ્યો હોવાનું કહેવાય છે, અને એના મુખ્ય નેતા તરીકે પ્રેમાનંદના પુત્ર ગણાતા વલ્લભનું નામ આગળ આવે છે.
વલ્લભ, એમનું પોતાનું સાહિત્યિક પ્રદાન કેવું રહ્યું? શું તેઓ માત્ર પિતાના પગલે ચાલ્યા કે પછી પોતાની કોઈ અલગ કેડી કંડારી?
વલ્લભ વિશે વૈદ્યજીનું નિરીક્ષણ ખરેખર રસપ્રદ છે. તેઓ કહે છે કે વલ્લભી રચેલા કેટલાક કાવ્યોના વિષયો જેમ કે મિત્રધર્માખ્યાન
મિત્રધર્માખ્યાન
હા એ મધ્યકાલીન પરંપરાથી થોડા જુદા પડે તેવા, અમધ્યકાલીન અને નવા લાગે તેવા હતા. વૈદ્યજી તો ત્યાં સુધી કહે છે કે એમની રચનાઓ સર્વાંશે સ્વતંત્ર અને સ્વતઃકલ્પિત ગણાવી શકાય, જે કોઈ ઉત્તમ કવિને શોભે તેવી છે.
ઓહો, એટલે મૌલિક પ્રતિભા.
બિલકુલ. આ બતાવે છે કે વલ્લભ માત્ર પ્રેમાનંદના પુત્ર તરીકે નહીં પણ એક મૌલિક પ્રતિભા ધરાવતા કવિ તરીકે પણ ઉભરી આવ્યા હતા, જેઓ પરંપરાગત વિષયોની સાથે સાથે નવા વિષયો પર પણ હાથ અજમાવી રહ્યા હતા.
એટલે પિતાની છત્રછાયા હોવા છતાં પોતાની ઓળખ બનાવવાનો પ્રયાસ. સરસ. આ મંડળના અન્ય સભ્યો વિશે શું જાણવા મળે છે? એમનું પ્રદાન શું હતું?
અન્ય સભ્યોમાં વીરજી, રત્નેશ્વર, સુંદર જેવા નામોનો ઉલ્લેખ વૈદ્યજી કરે છે. એમના વિશે કદાચ બહુ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ નથી, પણ સુંદર વિશે એક ખૂબ જ મહત્વની વાત નોંધવામાં આવી છે.
શું વાત છે?
સુંદરે એમના ગુરુ પ્રેમાનંદ દ્વારા અધૂરું છોડવામાં આવેલો મહત્વનો ગ્રંથ દશમસ્કંધ, જે ભાગવત પુરાણનો દસમો સ્કંધ છે, કૃષ્ણલીલાનું વર્ણન,
હા હા, ખૂબ મહત્વનો ગ્રંથ,
એને પૂર્ણ કરવાનું કાર્ય કર્યું હતું.
વાહ, અધૂરું કામ પૂરું કર્યું.
હા, આ ઘટના તે સમયની ગુરુ શિષ્ય પરંપરાની નિષ્ઠા અને સાહિત્યિક કાર્યોને સાતત્ય આપવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે. વૈદ્યજી અહીં પ્રાર મનસુખલાલ ઝવેરી દ્વારા સંપાદિત થયેલી દશમસ્કંદની આવૃત્તિનો સંદર્ભ પણ આપે છે, જે અભ્યાસીઓ માટે ઉપયોગી છે. આ બધા ઉપરાંત વૈદ્યજી એક એવા કવિનો ઉલ્લેખ કરે છે જે ખરેખર અનોખા છે અને તે સમયની સામાજિક સાંસ્કૃતિક વિવિધતા તરફ ઇશારો કરે છે.
કોણ છે?
આ કવિ છે એરવદ રુસ્તમ પેશોત્તમ. તેઓ પારસી હતા. જન્મ 1619માં.
પારસી કવિ 17મી સદીમાં ગુજરાતીમાં લખતા હતા.
હા, એમણે સિયાવક્ષ નામે અને બીજા ત્રણ કાવ્યો ગુજરાતીમાં રચ્યા હતા. અહીં સૌથી વધુ ધ્યાન ખેંચે તેવી વાત એ છે કે એમના કાવ્યોની શૈલી અને કથાવસ્તુમાં શામળ ભટ્ટની પદ્યવાર્તાઓ સાથે સામ્ય જોવા મળે છે.
શામળ જેવું?
હા, અને એમાં સ્પષ્ટપણે ગુજરાતી હિન્દુ રંગ પણ દેખાય છે. આ ઉદાહરણ સાબિત કરે છે કે 17મી સદીમાં ગુજરાતી ભાષા માત્ર હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂરતી સીમિત નહોતી. અન્ય ધર્મના અને સંસ્કૃતિના લોકો પણ તેમાં સર્જન કરી રહ્યા હતા અને પરસ્પર પ્રભાવોનું આદાન પ્રદાન થઈ રહ્યું હતું.
આ પારસી કવિનું ઉદાહરણ ખરેખર વિચારવાહ્યું છે. તે સમયના ગુજરાતમાં કેટલું સાંસ્કૃતિક આદાન પ્રદાન થતું હશે જે કદાચ આપણે મુખ્ય કવિઓના અભ્યાસમાં ચૂકી જઈએ છીએ. તો આ બધી ચર્ચા પરથી આ ગૌણ કે ઉપકવિઓ વિશે જાણવાનો અને તેમના વિશે વૈદ્યજીએ જે નોંધ્યું છે તે સમજવાનો મુખ્ય હેતુ શું? શા માટે આપણે આ નામોને યાદ રાખવા જોઈએ?
બરાબર. જો આપણે આ બધા ટુકડાઓને જોડીને એક મોટું ચિત્ર જોઈએ તો આ કવિઓનો અભ્યાસ આપણને 17મી સદીના ગુજરાતી સાહિત્યની ખરી સમૃદ્ધિ, એનું ઊંડાણ અને એની વિવિધતાનો ખ્યાલ આપે છે. સાહિત્યનો ઇતિહાસ માત્ર એવરેસ્ટ જેવા શિખરોથી નથી બનતો, ખરું ને? એની આસપાસ પથરાયેલા નાના મોટા પર્વતો, ટેકરીઓ, ખીણ પ્રદેશો આ બધાથી બને છે. આ ઉપકવિઓ એ જ ભૂમિકા ભજવે છે. તેઓ સાહિત્યક ઇકોસિસ્ટમનો એક અભિન્ન ભાગ છે.
એક ઇકોસિસ્ટમ.
હા, આપણે જોયું તેમ આ કવિઓએ માત્ર મુખ્ય ધારાનું અનુકરણ નથી કર્યું પણ પોતપોતાની રીતે સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. એમના કાર્યોમાં આપણને શું શું જોવા મળ્યું? વ્યાપક ભારતીય ભક્તિ પરંપરાનું પ્રતિબિંબ મુકુંદ.
બરાબર.
પૌરાણિક કથાઓમાં લોકરંજક રમૂજ મુરારી. શૈવ કથાનકોનું આલેખન શ્રીધર.
હા.
ગહન દાર્શનિક ગ્રંથનો પ્રથમ સંપૂર્ણ ગુજરાતી અનુવાદ અને જ્ઞાનમાર્ગી કવિતા નરહરિ ગોપાળ બુટિયા.
અને પેલું નવું ખેડાણ.
હા, પ્રેમાનંદના શિષ્ય વર્તુળમાં રહીને પણ મૌલિક અને નવા વિષયોનું ખેડાણ વલ્લભ. ગુરુના અધૂરા રહેલા મહત્વના કાર્યને પૂર્ણ કરવાની નિષ્ઠા સુંદર. અને પેલું પારસી કવિ દ્વારા ગુજરાતીમાં સર્જન અને તેમાં સ્થાનિક રંગનું મિશ્રણ રુસ્તમ પેશોતન.
કેટલું બધું વૈવિધ્ય!
આ બધું જ 17મી સદીના સાહિત્યનો હિસ્સો હતો. આ વિવિધતા જ એ યુગની જીવંતતા દર્શાવે છે.
બરાબર કહ્યું. એટલે આ કવિઓ ભલે મુખ્ય પ્રવાહમાં ગૌણ સ્થાને મુકાયા હોય પણ તેમના કાર્યો વિના સત્તરમી સદીના સાહિત્યિક, ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક પ્રવાહોની આપણી સમજ અધૂરી રહી જાય. આ ચર્ચાથી એ સ્પષ્ટ થાય છે કે તે યુગનો સાહિત્યિક પ્રવાહ ખરેખર કેટલો બહુમુખી, બહુસ્તરીય અને વૈવિધ્યસભર હતો.
ચોક્કસ પડે. આ ઉપકવિઓનો અભ્યાસ આપણને એ સમયના સાહિત્યિક વાતાવરણને, એની જટિલતા, એના આંતરપ્રવાહો, એને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. મોટા કવિઓ ભલે સૂર્ય સમાન તેજસ્વી હોય, પણ આ નાના તારાઓના પ્રકાશ વિના સાહિત્યનું આકાશ અધૂરું લાગે. વૈદ્યજી આ સંકીર્ણ વૃત્તાંત એટલે કે આડકથા જેવી વિગતો રજૂ કરીને એ જ અધૂરપને ભરવાનો અને ઇતિહાસને વધુ સંપૂર્ણ બનાવવાનો પ્રયત્ન કરે છે.
ખરેખર આ વાતચીતથી એ સ્પષ્ટ થાય છે કે સત્તરમી સદીનું ગુજરાતી સાહિત્ય ફક્ત અખા, પ્રેમાનંદ કે શામળ જેવા થોડા મોટા નામોનો સરવાળો માત્ર નહોતું. અસંખ્ય નાના મોટા રચનાકારોએ સાથે મળીને તે સમયના સાહિત્યિક વાતાવરણને જીવંત રાખ્યું હતું, એને ઘડ્યું હતું. એમાં ફિલસૂફીથી લઈને લોકકથાઓ સુધી, ગહન ભક્તિથી લઈને શુષ્ક જ્ઞાન સુધી, અને સંસ્કૃતના અનુવાદથી લઈને તદ્દન મૌલિક રચનાઓ સુધી બધું જ સમાયેલું હતું. આ કહેવાતા ગૌણ કવિઓનું પ્રદાન પણ એટલું જ મૂલ્યવાન અને અભ્યાસ કરવા યોગ્ય છે.
અને હા, આ ચર્ચાના અંતે એક વિચાર અહીં મૂકી શકાય. આપણે પરંપરાગત રીતે આ કવિઓને ગૌણ માનીને મુખ્ય કવિઓની સરખામણીમાં ઓછું મહત્ત્વ આપીએ છીએ, પરંતુ જો આપણે તેમના કાર્યોને માત્ર અલગથી જોવાને બદલે તે સમયના મુખ્ય સાહિત્યિક પ્રવાહો અને મોટા કવિઓ જેમ કે અખો કે પ્રેમાનંદ એમની સાથે વધુ ઊંડાણપૂર્વક સરખાવીએ, એમની વચ્ચેના સંભવિત સંવાદો, પ્રભાવો કે પછી વિરોધાભાસોને શોધવાનો પ્રયાસ કરીએ.
તુલનાત્મક અભ્યાસ.
હા, તો શું ગુજરાતી સાહિત્યના ઇતિહાસની આપણી વર્તમાન સમજમાં કોઈ નવો દ્રષ્ટિકોણ ઉમેરાઈ શકે? શું આવા તુલનાત્મક અભ્યાસથી કોઈ એવા છુપાયેલા જોડાણો કે સૂક્ષ્મ પ્રવાહો સામે આવી શકે જે અત્યાર સુધી આપણી નજર બહાર રહ્યા હોય? આ એક એવો પ્રશ્ન છે જે ભવિષ્યના અભ્યાસીઓ માટે વિચારવા જેવો છે.
ચોક્કસ. આ રસપ્રદ વિચાર સાથે આજની આપણી આ સાહિત્યિક સફર અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસ્તુતિ એકત્રા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.